पानू 109, पाना नंबर 109, छेलो पेरेग्राफ। दर्शन मोह मात्र शास्त्र ज्ञान थी दूर नहीं था, शास्त्रों वाँचो ना नहीं कहता, तमने कहीं पण बात करवी तेमा जोखम छे, तमे शू अर्थ करशो ते खबर नहीं। जेमणे दर्शन मोहणी विपरीत मान्यताओ टाळी दीधी छे तेणे बहु मोटू काम कर्यु छे, संसार छोड़ी दीक्षा लीधी तेना करता मोटू काम। विपरीत मान्यताओ टाळी अने मोक्ष मार्ग में ज वर्ते छे एवा सद्गुरु ने प्राप्त करी एमना अनुभवना आधारे उपदेश प्राप्त करी सांभळता विचारता परिणामता जीवने पोतानी भूल समझाय अने सद्गुरु प्रत्ये अपूर्व भक्ति जागे त्यारे तेना स्वरूपनी झांकी थाय। आवी स्वरूपनी झांकी थाय एटले राग द्वेष ओछा थवा माँडे। आने कहेवाय छे दर्शन मोह। दर्शन मोह गयो, दर्शन मोह व्यतीत थे उपजो बोध जे, कहीं स्पष्ट थयुं दर्शन मोह केवुं काम करे। जेम वरसाद खूब पड़े पछी पाणी ओसरवा माँडे तेम दर्शन मोह जाय एटले राग द्वेष ओसरवा माँडे, परंतु त्यां एक बीजू परिबळ काम करे छे, ते छे चारित्र मोह। दर्शन मोहनी बात करी, हवे चारित्र मोहनी बात करिए। सद्गुरुना चरण में रहीने तेमनो उपदेश प्राप्त करी विपरीत मान्यताओने छोड़ी तेनु श्रवण मनन अने निधि ध्यासन करता करता पोतामां ए बोधने परिणामतावता परिणामता सद्गुरु प्रत्ये अपूर्व प्रेम भक्ति जाग्या पछी अनन्य भावथी सेवा करता करता अहंकार ओगळी गयो अने अहंकार ओगळता तेमनी आज्ञा मुजब आचरणनो प्रारंभ थाय। પણ તે પ્રારંભ કર્યા પછી પૂર્વના સંસ્કાર બેઠા થાય અને જે આત્મા જાણ્યો છે તે આત્મામાં ઠરી ન શકે તેવું જે પરિબળ તેનું નામ ચારિત્ર મોહ। જાણ્યો ખરું અને ઠરવા માટે કોશિશ તો કરે છે પણ ઠરી શકતો નથી। બહાર ઠરો તે મહત્વનું નથી, પણ સ્વરૂપમાં ઠરો તે મહત્વનું છે। સ્વરૂપમાં ઠરવું, સ્વરૂપમાં ઠરવા જેવું છે, ત્યાં સુખ છે, શાંતિ છે, સમાધાન છે, સ્વર્ગ છે, ત્યાં મોક્ષ છે।
ચારિત્રમ સ્થિરતા રૂપમ, ચારિત્ર સ્થિરતા રૂપ છે, સમતા પ્રાપ્ત થાય તો આનંદ આનંદ છે, પણ જૂના સંસ્કારો ફરી ધક્કો મારે છે, કસાય અને નો કસાય તોફાની છોકરાઓ જેવા છે। હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા કામ વાસના વચમાં આવી તોફાન કર્યા કરે, બહુ ગમે તેમને, જેમ તમે ચીડાવ તેમ તેઓને વધારે મજા આવે। દેહની આસક્તિ પરેશાન કરે છે, અંદર બોધ છે કે આત્મા છે, સદગુરુનું કૃપા પણ થઈ છે, ઠરવું છે આત્મામાં, પણ તેઓ જોર કરે છે। ઓલી ખોખોની રમત છે ને, રમ્યા જ હશો, બેઠા હોય અને પાછળથી છોકરો આવ્યો કહે ખો, ઊભા થઈ તમે દોડવા માંડશો, ધ્યાનમાં બેઠા હો કસાયનો ધક્કો લાગ્યો અને કહે ખો, તમે પાછા દોડવા માંડશો અને કસાયની રમતમાં લાગી જશો। તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો।
આ કાવ્ય નથી, અનુભવનો નિચોડ છે, કોઈ આશ્રમમાં બેસીને પ્રગટ થયો નથી, અપૂર્વ અવસર જે પ્રગટ થયું તે ખાટલા ઉપર, જોડે માતાજી છે, દવા આપે છે, સેવા પણ કરે છે, સેવા ધર્મ છે। કોણે કહ્યું કે જ્ઞાની થયા એટલે સેવા ન કરે? જ્ઞાની તો સેવા કરે જ, સેવા ધર્મ છે, આનંદ થાય છે, કાથીના ખાટલા પર બેસીને અપૂર્વ અવસર લખાયું છે। અર્જુનને દ્રોણાચાર્યે પૂછ્યું, તને શું દેખાય છે? નીચે તેલની કડાઈ અને ઉપર રાધાની પૂતળી ફરે છે, અને દ્રોણાચાર્યે કહ્યું, આ પરીક્ષા છે, આ ફરતી રાધાની પુતળીની ડાબી આંખ જે વિંધી નાખે તે પરીક્ષા પાસ। ગુરુએ ભીમને પૂછ્યું કે શું દેખાય છે, તો કહે ગુરુજી આ ઘણું બધું દેખાય છે। યુધિષ્ઠને પૂછ્યું તો કહે પુતળી દેખાય છે। સહદેવને પૂછ્યું તો કહે આંખો દેખાય છે, અને અર્જુનને પૂછ્યું તો કહે એકમાત્ર ડાબી આંખ સિવાય કંઈ જ દેખાતું નથી। ગુરુજી કહે તારે હાથમાં બાણ લેવાની જરૂર નથી, અમને કંઈ પણ દેખાતું નથી, એકમાત્ર આત્મા જ દેખાય છે, સમજવું કે ચારિત્ર્યમાં ગયો તેનું ઉઠમણું થયું, માત્ર આત્મા આત્મા જ દેખાયો. એક દેખીએ એક જાણીએ, રમી રહે એક થોર, સમલ અમલન વિચારીએ, યસ ઈ કુછ નહીં ઓર. સમયસાર નાટકમાં બનારસદાસજી બોલ્યા હતા. કુંદકુંદાચાર્યજીએ સમયસારમાં કહ્યું કે તમામ નયો, તમામ પ્રમાણો, તમામ નિક્ષેપો, તમામ સપ્તભંગી, તમામ વિચારો અને વિકલ્પો, તમામ વૃત્તિઓ, તમામ શાસ્ત્રો, તેનાથી પર જઈને શાસ્ત્રથી પ્રતિપાદ્ય એકમાત્ર શુદ્ધ ચેતનામાં જ લીનતા કરવી, તે જે કરે છે તેને અમે ધ્યાન કહીએ છીએ. ચારિત્ર મોહ જાય એટલે આવું ધ્યાન થાય. મને લાગે છે કે તમને હવે મૂંઝવણ નહીં થાય. તમે હવે કોઈને પૂછશો નહીં કે દર્શનમોહ કેવો હોય. આટલા બધા લક્ષણો દર્શનમોહના કહ્યા પછી મોહ ગયો કે દર્શન, સીધી વાત છે. મોહને ટાળવાનો છે, દર્શનને રાખવું છે. દર્શનની આંખમાં મોહનું કસ્તર બેઠું છે, તે કાઢી નાખવાનું છે. અહીં પ્રવચનમાં નથી વાર્તા કે નથી હસવાનું, છતાં તમે પ્રેમપૂર્વક સાંભળો છો. તત્પ્રતી પ્રીતિ વિચેતેન, જે આત્માની વાત સાંભળે છે તે નિશ્ચય ભવ્ય છે. 103 ગાથા સુધી આપણે પહોંચ્યા છીએ. 104મી ગાથા શરૂ થશે ત્યારે 103મી ગાથાનું વિહંગાવલોકન થશે. ધન્યવાદ. ધર્મ ફિલોસોફીની ચર્ચા થોડી બાકી છે, એ હવે કરશું. ધન્યવાદ. આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
બાકી છે એ પૂરું કરશું ને. શું ચાલે છે? દર્શન મોહના લક્ષણો. દર્શન મોહ કેવી રીતે પકડાય એના લક્ષણો. થોડા આ બાજુ આવી જાવ, સામે આવો તો સારું રહે, આમ જોવા કરતા. સારું અનિલભાઈ, હા પછી આ સાઈડ પૂરી થાય ને પછી હજી બે લાઈન આ બાજુ જ કરતા છે. વાંધો નથી ને કોઈ સામે બેસવાનું? દેસાઈને તમને શોધવા પડે શર્ટ ત્યાં, અને આ આ થાંભલા પછી તો રાખવા જ નહીં, કેમ કે કાંઈ પકડાતું જ નથી. એમ અહીંયા બહુ આગળ વયા જાય જરા સાંભળ્યો. ચાલો, દર્શન મોહના લક્ષણો. કોઈ પણ વસ્તુ ઉપર આપણે જ્યારે વિજય મેળવવો હોય તો એ વસ્તુનું સ્વરૂપ જાણવું પડે. આત્મ પ્રાપ્ત કરવો હોય તો આત્માનું સ્વરૂપ જાણવું પડે. દર્શન મોહનો નાશ કરવો હોય તો દર્શન મોહનું સ્વરૂપ જાણવું પડે. મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો મોક્ષનું સ્વરૂપ જાણવું પડે. કર્મનો નાશ કરવો હોય તો કર્મનું સ્વરૂપ જાણવું પડે. કારણ કે આ કોઈ નક્કર પદાર્થો નથી, વસ્તુ નથી કે કોઈ હાથમાં આપી શકાય. આકારવાળી વસ્તુ નથી, આ નિરાકાર છે, અમૂર્ત છે, અરૂપી છે. હવે આને જ્યારે કંઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરવી છે કે એનો નાશ કરવો છે, તો એ વસ્તુને સમજવા માટે આપણી પાસે માધ્યમ સાધન કંઈ નથી. એક જ છે કે આ આત્મા જ્ઞાન સ્વરૂપ છે. મોટી સંપત્તિ આત્માની શું છે? જ્ઞાન. એ જ્ઞાન છે એટલે મોહને જાણે છે, કર્મને જાણે છે, મોક્ષને જાણે છે, બંધને જાણે છે. આ બધું જ જાણવાની અવસ્થા આત્માની એ જ્ઞાનમાં છે. અને આવું જ્ઞાન વિશેષપણે વિદ્યમાન માનવ દેહમાં હોય છે, જ્યારે સંગની પણ હોય છે. બાકી જ્ઞાન તો હોય છે પણ મૂર્છા અવસ્થામાં હોય છે. જીવનો સ્વભાવ જ્ઞાન હોવાને કારણે જીવ નારકીમાં હોય તો પણ જ્ઞાન તો હોય જ, પણ અક્ષરના અનંતમાં ભાગે, એટલે કે નહીવત, મૂર્છાવત. એકમાત્ર સંગનીપણું જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જ એનું જ્ઞાન ખીલવટવાળું છે. એ જ્ઞાનથી એ અરૂપી, અદૃશ્ય, અમૂર્ત, નિરાકાર એવા પદાર્થો જગતમાં જે છે, જેનું અસ્તિત્વ છે પણ જેનું કોઈ ચોક્કસ રૂપ નથી, આકાર નથી, તો એને પણ આ જ્ઞાન વડે પકડી શકે છે. એટલે આ જ્ઞાન એ મોટું સાધન છે જીવનું. એટલે કહ્યું કે મનુષ્ય દેહમાં પૂર્ણ મુક્તિનો અવકાશ એટલા માટે છે કે મુક્તિને રોકનાર અને અવરોધ કરનાર પરિબળ જે છે એને આ ઓળખી શકશે, એને આ પકડી શકશે, એને આ જાણી શકશે. સેના વડે? જ્ઞાન વડે. નહીં તો કહ્યું હોય કોઈ પ્રાણીને આપણે કહીએ કે દર્શન મો નડે છે તને, કૂતરાને કહીએ, બિલાડાને કહીએ કે ભાઈ તને દર્શન મો નડે છે, શું અર્થ છે? જ્ઞાની છે, સંગની છે, એ પકડી શકશે દર્શનોને. એટલે જ્ઞાનીઓ આવી વસ્તુને પણ પકડવા માટે, સમજાવવા માટે એના લક્ષણો કહે છે. લક્ષણો એવા છે કે જો લક્ષણોનો વિચાર કરવામાં આવે તો જ્ઞાનથી એ પકડાયા વિના રહે નહીં. એટલે આપણને પણ દર્શનમો દર્શનમો એમ વ્યાખ્યાનમાં ઉપદેશમાં વારંવાર સાંભળીએ આપણે કે આ દર્શનમો અનંત સંસાર રખડાવે છે, આ દર્શનમો અનંત સંસાર રખડાવે છે. પણ દર્શનમો શું એ તો ભલું જાણે મારી કોને ખબર શું હશે. એટલે પૂછ્યા કરે કે પેલો દર્શનમો ક્યાં ગયો, એ દર્શનમોને કેમ કાઢવો? જુઓ ને, મને તો દર્શનમો નડે છે એમ સાંભળ્યું, પણ દર્શનમો છે શું? તો પોતાની જ અવસ્થા છે, પોતાની જ અજ્ઞાન જનિત અવસ્થા છે. પણ એ અવસ્થા અત્યાર સુધી એનું સ્વરૂપ, એનું લક્ષણ એ આપણે જાણતા નહોતા, એટલે ખ્યાલ નહોતો હોતો. હવે જાણ્યા પછી દર્શન મોહનો નાશ શક્ય છે. શું કામ? કે છે ક્યાં? પોતામાં, પોતાની શ્રદ્ધામાં છે, પોતાના વર્તનમાં છે, પોતાના વ્યવહારમાં છે. પણ આજ સુધી ખબર નહોતી કે આ દર્શનમો છે. પદાર્થ પ્રત્યે પ્રગાઢ આસક્તિ હોવી તો કે આ દર્શનમો છે, આ તને મોક્ષમાં નડે છે. ભોગની તીવ્ર લાલસા હોવી તો આ તારો દર્શનમો છે અને આ તને મુક્તિ તરફ જતા રોકે છે, કર્મ કરાવશે. આ સમજ આવી, આ જ્ઞાન આવ્યું. જેને જ્ઞાનીઓ કહે છે કે સમજ પીછે સબ સરળ, મોક્ષ માર્ગ જરાય કઠિન નથી. કારણ કે મોક્ષ માર્ગને રોધનારા જે બળો છે એ પોતામાં છે. મોક્ષ માર્ગને પોતાના મોક્ષને રોકનાર કોણ? પોતે, પોતે જ પોતાનો વેરી અને પોતે જ પોતાનો મિત્ર. હવે પોતે જ પોતાનો વેરી છે પણ સમજ નથી, ખ્યાલમાં નથી આવતો, પકડાતું નથી, સમજાતું નથી, કદી સમજ્યો નથી, કદી કોઈએ સમજાવ્યું નથી, અને એને કારણે એનું સંગનીપણું હોવા છતાં એને મને બાધા કરનાર તત્વો કયા છે અને ક્યાં છે, કે ભાઈ મારામાં જ છે. જો હું સ્વરૂપ સમજું એનું, તો એને પાછું મારે દૂરથી ક્યાંય દૂર નથી કરવાના, પોતામાંથી જ એને ઓળખીને. એટલે કૃપાળુ દેવે શબ્દ પ્રયોગ શું કીધો પુષ્પમાળામાં? દોષને ઓળખી અને દોષને ટાળવા. કેટલું સાદી વ્યાખ્યા આવી, સૂત્ર કેટલું સાદું છે, દોષને ઓળખવા. તો દોષને કેવી રીતે ઓળખવા? દોષ કોઈ નક્કર વસ્તુ તો છે નહીં, તો એના સ્વરૂપને ઓળખવું, એના લક્ષણને ઓળખવું, તો ઓળખી શકાય. અને ઓળખી શકાય તો ટાળી શકાય, કેમ કે જીવમાં જેમ જ્ઞાન દ્રષ્ટિ છે એમ જીવમાં પુરુષાર્થ છે, એનું અનંત વીર્ય છે, એ અત્યારે અવળું ચાલે છે. દોષને ટાળવા તરફ ચાલતું નથી, દોષને ગાર્ડ કરવા તરફ ચાલે છે. તો હવે એને સમજ પડી તો એ પોતે જ પોતાના પુરુષાર્થથી દોષને ટાળી શકશે. સાદામાં સાદું સૂત્ર, સાદામાં સાદો માર્ગ, ટૂંકામાં ટૂંકો માર્ગ. એટલે જ્ઞાનીઓ કે જો સમજાઈ જાય તો સરળ છે, બીનું સમજ મુશ્કેલ. ન સમજાય ત્યાં સુધી આ બધું આકરું, અઘરું, કઠિન લાગ્યા જ કરશે, કે ધર્મની વાતમાં તો કાંઈ ગતાગમ પડતી, કાંઈ સમજાતું જ નથી. આ જીવનો મોક્ષ ક્યારે, આના અનંતકાળનું પરિભ્રમણ સમાપ્તતાને ક્યારે થાય? અરે ભાઈ, આ થઈ શકે, તું જરાક સમજણ લે, થઈ શકે. અને સમજણનું તારી પાસે આવી સંપત્તિ છે જ્ઞાનની, જે અન્યત્ર કોઈ પદાર્થમાં નથી. એટલે લક્ષણથી આપણે એવું સમજવું, એવું સમજવું કે બરાબર એ જ્યારે આપણામાં હોય ત્યારે ઓળખાય, અને ઓળખાય પછી જો નિષ્ઠા હોય પરમાર્થની તો એ તેને કાઢવા પ્રયત્ન કરે, કે ના મારે મુક્ત થવું છે તો આનાથી જ જવું છે. આ દોષ તો મારો પોતાનો છે, આમાં મારે કોઈને કાંઈ કોઈના ઉપર અવલંબિત થવાની જરૂર નથી. પોતે જ પોતાના દોષને ટાળે છે, આ માર્ગ છે, આ એનું ખરું સ્વરૂપ. આ નથી ત્યાં સુધી આવી બધી વાત છે કે કોકને ગોત તને દોષ બતાવે અને એ દોષને ટાળે, બે ખોટું અપેક્ષાએ. કોઈ બતાવે એ બતાવી ન શકે, આપણા દોષને કોઈ બતાવી શકે. આપણને કઈ વસ્તુ ઉપર આસક્તિ છે એ બીજાને શું ખબર પડે? પહેલા તો માનીએ જ નહીં, અહમ નડે. અને બીજું એ કાઢી શકે, મારે ન કાઢવા હોય એની શું તાકાત છે? એ હું ઉપરથી નીચે પછડાય ને તો મારે મારો દોષ ન કાઢવો હોય તો સદગુરુ હેઠો પડે ને પર્વત ઉપરથી, તોય મારો દોષ ન નીકળ્યો. આ તો પ્રાથમિક ભૂમિકાની વાત છે કે જીવ નબળો પડે, નરમ પડે, જરા હેઠો બેસે, અહમમાંથી બહાર આવે, સદગુરુને મળે તો થોડોક એનો અહમ ઓછો થાય. એ થાય એટલે એને કારણે એ પોતે ટાળી શકવાનો છે. એટલે પ્રાથમિક આ વાત છે બધી કે ટાળશે, પણ સાચી વાત તો 254માં કીધી છે. હે, એ કોને ખબર પડે? આપણને જ ખબર પડે. આપણને કોઈ વસ્તુનો ખેદ હોય અને એ ખોટી પર વસ્તુ હોય અને એ આપણને ખબર નથી, તો એવા પારકાને શું ખબર પડે? આપણા મનની વાત કોઈ બીજો ક્યાંથી જાણે છે? એ કેવડી હોય તો વાત જુદી છે, બાકી એનું કામ નથી. અને બીજી વાત, એ જાણી શકે તો ટાળી ન શકે, જાણી શકે તો પણ. મહાવીર ગોસાળાનો દોષ જાણી શકે, ટાળી ન શકે, પોતે જ ટાળી શકે. આ સૂત્ર બરોબર જો પકડાઈ જાય કે જીવનો ઉદ્ધાર કરનાર પણ તું છો અને બંધમાં જનાર પણ તું છો, પરિભ્રમણનું કારણ તું છો, સદગુરુ બધું બતાવે, આવું સદગુરુ આવી યુક્તિ બતાવે, આ બધી યુક્તિઓ છે. પરંતુ આખરે તો કરવાનું કોણે? પોતે છે. જો આ વાત સાધકને સમજાઈ જાય કે હું મોક્ષ માર્ગી છું, હું મુમુક્ષુ છું, તો એને ખબર પડે કે જેટલા જેટલા અવરોધ છે એને ઓળખવાના છે મારે, અને ઓળખીને મારે ટાળવાના છે. તો વાત સરળ થઈ કે કઠિન થઈ? એટલે એટલે 254માં શું કીધું? જોવાય તો પછી ટાળવા કેવી રીતે? પછીનું વાક્ય બોલો. જ્યાં સ્વચ્છંદ પ્રાય દબાયો છે, એટલે એટલે અંશે આ દોષ ટળે છે અને બોધિબીજની પ્રાપ્તિ થાય છે. વચનામૃતે જ્યારે વાંચીએ ત્યારે કંઈ પણ સંદા શંકા સંદેહ થાય એટલે મૂળ જોઈ લેવું. જો મુમુક્ષુતા વિશે જણાવવું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. મોટામાં મોટો દોષ જીવનો સ્વચ્છંદ. સ્વચ્છંદ દોષને કારણે આ બાકીના દોષ જતા નથી. હવે સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે ત્યાં તેટલી બોધવી યોગ્ય ભૂમિકા થાય છે. સદગુરુ કહેતો ન ટળે, જો સ્વચ્છંદ હોય તો એ દોષ ટળે. આ એક જ જગ્યાએ આવે છે કે સ્વચ્છંદનો નાશ કેવી રીતે થાય. આત્મસિદ્ધિમાં પણ કહ્યું છે કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્યમાં, પણ સદગુરુના પ્રત્યેક સદગુરુ યોગમાં શું થાય? સ્વચ્છંદ તે રોકાય, નાશ ન થાય. અહીંયા એકવાર એક શબ્દ આવ્યો છે, નાશ થાય છે. એટલે જ્ઞાની એ તો શું છે, સ્વચ્છંદ દબાયો છે ત્યાર પછી પણ માર્ગની પ્રાપ્તિને રોકનારા ત્રણ કારણો છે. એટલે દબાયો છે તો પણ હજી ત્રણ કારણો, સૂક્ષ્મ કારણો કીધા છે. કેટલું બધું મહત્વનો પત્ર છે કે જેને સમજવા માટે થોડા ઉપયોગની વધારે જાગૃતિ જોઈએ, થોડી આપણી જેને કહીએ એકાગ્રતા જોઈએ, કે આ થયા પછી આવા સૂક્ષ્મ કારણોને પકડવા. એ સૂક્ષ્મ કારણો એ છે કે અલ્પ સુખની પણ ઈચ્છા. આમાં તો હા દબાયો છે, ઉપસંપાયો છે. એમાં તો બોધબીજ પ્રાપ્ત થઈ ગયું. અહીંયા એટલા પ્રમાણમાં જેટલા પ્રમાણમાં હાનિ પામ્યો છે તેટલા પ્રમાણમાં એને બોધબીજ યોગની યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. આ લોકની અલ્પ સુખેચ્છા, પછી પરમ દૈન્યની આછાઈ, અને ત્રીજું પદાર્થનો અનિર્ણય. હવે ત્રણેય સ્થિતિ એટલી બધી સૂક્ષ્મ છે કે બોધબીજ યોગ્ય ભૂમિકા ન હોય તો ત્રણેય સમજાય નહીં. આવી આવી શિબિરો કર્યા કરે, આવા પ્રવચનો આવેલા કરે 254 ઉપર, અને એ પ્રવચનો અનેક વાર થાય, પણ આ ત્રણેય ચીજ એને એનો હાર્દ પકડાય કાંઈ ન થાય. આ લોકની અલ્પ સુખેચ્છા એટલે શું? પરમ દૈન્યની આછા એટલે શું અને પદાર્થનો અનિર્ણય કેવી રીતે? એટલે આ બધી વસ્તુ એવી છે, કે જ્યાં સુધી આવી કોઈપણ પ્રકારની પરમાર્થ દ્રષ્ટિની સૂક્ષ્મતા ન આવે સમજવાની, ત્યાં સુધી જ્ઞાનીના વચનો તો પરિપૂર્ણ છે. કેનાર જ્ઞાની એને એને કંઈ જાજુ લખવાની જરૂર નથી, પણ આપણને પકડાતા નથી. અપૂર્ણતા આપણી છે, બોધની નહીં. બોધ પરિપૂર્ણ છે. હે, સમજણ, જે સમજણ જોઈએ, સમજણ એ સૂક્ષ્મ છે અને સમજણ જ્ઞાનથી જ મળે. જે દર્શન સાથે મોહ જોડાય, જે દર્શનમાંથી મોહ ઉત્પન્ન થાય એને દર્શન મોહ કહેવાય. મેં આ જોયું, આનું દર્શન મને થયું, હવે મને એની સાથે સૂક્ષ્મ પ્રકારે પણ રતિ અરતિ ભાવ, ઈચ્છા અનિચ્છાનો ભાવ, ગમા અણગમાનો ભાવ, હાનિ લાભનો ભાવ, હિત અહિતનો ભાવ, કંઈ પણ સૂક્ષ્મ, કોઈ પણ દ્વંદ્વાત્મક ભાવ, દેહની અપેક્ષાએ, અહમની અપેક્ષાએ જો જોડાય તો મેં આ માત્ર પદાર્થ જોયો નથી, પણ એની સાથે મારો કોઈ ને કોઈ પ્રકારની મોહના તરંગો ઉત્પન્ન થયા છે. દર્શન તરફ અહીંયા દર્શન મોમાં અત્યારે દર્શન શબ્દ જ છે, એ સંકેત શ્રદ્ધાનો વિષય છે ને, એ દર્શન શબ્દ જુદો છે. અહીંયા દર્શન મોહ છે એ જીવના દર્શન ગુણ સાથે સંબંધ છે, શ્રદ્ધા ગુણ સાથે નહીં. એટલે દેખત ભૂલી શબ્દ જે છે, કે પદાર્થને એ જુએ છે અને ભૂલે છે. ભૂલે છે એટલે એ પરમાંથી સ્વની લાગણી કરે છે, પરને પર જાણવાની બદલે એમાં પોતાપણાની કંઈક લાગણી ઉત્પન્ન કરે છે. આપણે હવે નવમાં વિચાર કરીએ.
તત્વ વિચારને અનુસરીને ચાલતો નથી, ચાલે છે ખરો પણ તત્વ વિચારને અનુસરીને નહીં. પરમ કૃપાળુદેવે ઢોલ પીટાવીને કહ્યું છે કે સ્વચ્છંદનો ત્યાગ કરો. સ્વચ્છંદ મત આગ્રહ તજી વરતે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાંખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. ધર્મ સુધી આવ્યો, ધર્મ તેને જડ્યો, ધર્મ કરવાનો પ્રારંભ કર્યો. સદગુરુ કહે તારા માટે ધ્યાન ઉત્તમ ઉપાય છે. બોલો એમ પૂછે કે ભક્તિ કરું તો થયું? સદગુરુનો કોઈ આગ્રહ હોતો નથી, ખરે કહે ખરા પણ આગ્રહ નહીં. તારી ટાઈપ આવી છે તો તારા માટે ધ્યાન જરૂરી છે. એક સાધક સદગુરુ પાસે આવ્યો અને કહે કે મારે પરમાત્મા મેળવવા છે તો મારે શું કરવું? સદગુરુ કહે અહીં સાવરણો પડ્યો છે, વાળવા માંડ. આવું કોઈ સદગુરુ કહે તો તમે વાળવા માંડો, અમે જ્ઞાન માટે અને ધ્યાન માટે આવ્યા છીએ, ભક્તિને સ્વાધ્યાય માટે આવ્યા છીએ, તત્વની ઊંડી વાતો કરવા આવ્યા છીએ. પણ એ જ મિનિટે કોઈ પણ વિકલ કર્યા વગર સાવરણો હાથમાં લઈ વાળવા માંડો તો સમજો કે સ્વચ્છંદ ગયો. દર્શન મોહ તત્વ વિચારને અનુસરી ચાલતો નથી અને પોતાના છંદે ચાલે છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, આથી મોટું સર્ટિફિકેટ તમારે કોનું જોઈએ છે?
નવમું લક્ષણ શું છે? જીવનો સ્વચ્છંદ. સ્વચ્છંદ એટલે પોતાના મતનો આગ્રહ, પોતાના વિચારનો આગ્રહ, પોતાની માન્યતાનો આગ્રહ. અને જ્યારે સદગુરુનું શરણ લેવાનું હોય અથવા કોઈ જ્ઞાની પાસે માર્ગની યાચના કરવાની હોય ત્યારે પોતાની પાસે કંઈ કોઈ પૂર્વ ભૂમિકા હોય કે આમ જ માર્ગ મળે તો એ ક્યાંય મેળવી શકે ખરો? સ્વચ્છંદ સહિત જાય છે. એટલે જેમ કહ્યું કે ધ્યાન કરો તો કે સાહેબ ભક્તિ કરું તો, એનો મતલબ કે એની પાસે પોતાનો વિકલ્પ છે, એનો મતભેડો છે. એટલે પોતે આમ મળશે પણ આમ કર્યું તો ન ચાલે, આમ કરીએ તો. આ બધા ચાળા તો તું ગયો છું, કોની પાસે ગયો છું? તને શ્રદ્ધા છે, જ્ઞાની છે, એટલે એને પોતાને પોતે જ્ઞાની પાસે ગયો છે એના કરતાં કોઈ ભાઈબંધ પાસે ગયો છે એટલે સામો પ્રશ્ન કરે છે, હું આમ કરું તો? અરે આવો પ્રશ્ન કરવાનો જ નથી. આ તારો સ્વચ્છંદ ઉઠ્યો, આ તારો અહમ ઉઠ્યો. જો તારે આવું જ કરવું તો તારી પાસે 1000 પ્રશ્ન છે, કર્યા કરે ને, આવ્યો શું કામ? આ સ્ટેજ એક એવું છે કે જ્યારે જીવ કોઈનું શરણ સ્વીકારે છે ત્યારે એ શરણ સર્વાર્પિત થઈને સ્વીકારે, અર્પણ વિના ન સ્વીકારે. અને અર્પણમાં પોતાનું હુંપણું જે છે, સ્વચ્છંદપણું છે, એ છોડવું પડે. એકવાર મને એમ થાય કે હું જ્ઞાનીના શરણે જાઉં અને પછી પાછો મારો વત, મારી વાત એ તો ઊભી જ રહે, એ ન રહી શકે. તો તેટલા પ્રમાણમાં આપણો શરણભાવ દૂષિત છે, અધૂરો છે. ભલે ભક્તિ પણ સાધન છે, તપ પણ સાધન છે, એનો કોઈ નિષેધ નથી, એની ચર્ચા અત્યારે એનો અવકાશ જ નથી. તું જેની પાસે ગયો કે સાહેબ મારું કલ્યાણ સેનાથી થાય, અને એણે કીધું કે આ કર, એટલે મુનિશ્રીએ કેટલું સરસ ઉદાહરણ આપ્યું કે એમ કે સામેનો પડ્યો છે અને વાળવામાં નાખો, અને તને જો વિકલ્પ ન આવે હે, અને આવા જ આવું શિષ્ય પણ જ્યારે હોય છે ત્યારે એને દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે, એનો સ્વચ્છંદ ટળી જાય છે. આ સ્વચ્છંદ બહુ સૂક્ષ્મ અહમ છે, લક્ષમાં આવતો નથી, પણ પોતે એનાથી મુક્ત થઈ શકતો નથી. બહુ આકરું છે સ્વચ્છંદથી મુક્ત થવું. એટલે જોજો, ઘણા લોકોને આપણે ચર્ચા કરતા સાંભળીએ છીએ, એ ચર્ચા કરતા હોય તો ચર્ચા કરવામાં જે ઉપદેશક છે, જ્ઞાની છે અથવા બૌદ્ધિદાતા છે, એની સામે એની ચર્ચામાં પોતાના વિકલ્પો વધારે હશે. સાહેબ આમ કરીએ તો, સાહેબ આનાથી આમ ન થાય, ડાપણ મૂકને તો તારા ઘરે જા, તું એટલા માટે આવ્યો છે આને માર્ગ બતાવવા, આને કેવા, આની પરીક્ષા કરવા? આ કોઈ ચર્ચા મંડળની ટોળકી નથી, તું આવ્યો છું માર્ગ મેળવવા માટે, માર્ગદાતા પાસે આવ્યો છું. તો માર્ગદાતા પાસે આવ્યો છું ત્યારે હું કંઈ જાણતો નથી, મને આ બાબતમાં કંઈ સમજ પડતી નથી. તમે મને કહો, આ ભૂમિકા એ સ્વચ્છંદ રહિતની ભૂમિકા છે. અને તમે કયો છો, મારી સામે 10 વિકલ્પ છે, હું પણ 10 માર્ગ જાણું છું, તમે મને આ કીધું તો આ થાય સાહેબ, આ થાય એમ, એ થાય તો કર ને તું. બે ભૂમિકા હજુ પકડાતી નથી. એટલે ઘણી વાર મહત્વ એ છે કે ગુરુ શોધવાનું નથી, શિષ્ય બનવાનું છે. ગુરુ શોધવો સરળ છે, ગુરુ મળવા પણ સરળ છે, પણ શિષ્ય થવું કઠિન છે. અત્યારે જેટલા શિષ્યો છે ને ગુરુના ગુરુ થઈને જાય છે. એક ગુરુના ગુરુ થઈને એની પાસે જાય છે, અને એ જો ગુરુ જાણતા હોય તો એને કહી દે કે તું તારે તારું કામ કર. આ સ્થિતિ આપણા આવા સૂક્ષ્મ ભાવોને પકડવા જેવા છે. કૃપાળુ દેવી એટલા માટે 211 અંદર જ મૂકી દીધું કે જ્ઞાની પાસે સદગુરુના શરણે જવું ત્યારે પેલો દ્રઢ નિર્ણય કરવાનો, પેલો દ્રઢ નિર્ણય શું, હું કઈ જાણતો નથી. આ વાત 111 કે 211માં મૂકી. કેટલા વર્ષો વીતી ગયા હશે, 20 દોરા મોકલા હતા, અને 535ના પત્રની અંદર મુનિશ્રીને પાછું આ બરાબરના ઠપકામાં લીધા કે જ્યારે એવો નિર્ણય આવે કે સાહેબ મને કંઈ સૂઝ નથી અને મેં આખો જન્મારો ગુમાવ્યો છે, એવી અપેક્ષા અનુપ્રેક્ષા કરીને 20 દોરા વાંચવા તમારે. હા, મેં સર્વસ્વ લૂંટ, 534 મેં સર્વસ્વ લૂંટાયા જેવો યોગ કર્યો છે. હા, બરાબર છે. 534 તમે વિચાર કરો કે કોને વાત કરે છે. હવે દીક્ષા લીધી છે એને કહે છે કે મેં સર્વ લૂંટાયા જેવો યોગ કર્યો છે. આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયો છે અને તે યોગે કરી તેની પરમાર્થ દ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી, પરમાર્થ દ્રષ્ટિ જાગતી નથી. અહમ દ્રષ્ટિ, સ્વચ્છંદ દ્રષ્ટિ, અજ્ઞાન દ્રષ્ટિ આ જ છે, માયાનું આવરણ છે અને મૂઢતા છે. એટલે પરમાર્થ દ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિશે પરમાર્થનો દ્રઢાગ્રહ થયો છે. શેનું લક્ષણ કીધું? દર્શનમાં. પત્ર મુનિશ્રી ઉપર છે. વિતરાગનો સાધુ છે અને દીક્ષાધારી છે, સંયમધારી છે એ કહે છે. અને તેથી બોધ થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો નથી. શબ્દ પકડાય છે? બોધ થવાના યોગે પણ બોધનો પ્રવેશ થાય એવો ભાવ, એ બોધ પ્રવેશ કરવાની બદલે બોધ આપવાનો ભાવ થાય. અત્યારે યોગ એવો બન્યો છે કે એને બોધ થવાનો પ્રવેશ મળે છે. આ જીવની વિષમ દશા છે, એના પ્રત્યે દીનત્વ માટે 20 દોરામાં કહ્યું છે કે હે નાથ, હવે મારી કોઈ ગતિ કે માર્ગ મને દેખાતો નથી. સર્વસ્વ લૂંટાવા જેવો મેં યોગ કર્યો છે અને સહજ ઐશ્વર્ય છતાં પ્રયત્ન કરીએ છતે તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે યોગથી મારી નિવૃત્તિ કર. અને તે નિવૃત્તિનો સર્વોત્તમ ઉપાય સદગુરુ પ્રત્યેનો શરણભાવ ઉત્પન્ન થાય એવી કૃપા કર. એવા ભાવના 20 દોહરા. આ 20 દોહરાનો ભાવ કીધો છે કે જ્યારે બોલવામાં આવે, 20 દોહરાની પ્રાર્થના કરવામાં આવે, ત્યારે પ્રભુ પ્રત્યે આવી દીનતાની યાચના કરે કે મેં તો આ જ ધંધો કર્યો છે, મારામાં બોધ પ્રવેશ થવાના યોગે પણ બોધ પ્રવેશ થતો નથી, આવા ભાવ રહે છે, અને બધું જ લૂંટાવાનો યોગ મેં કર્યો છે, ઐશ્વર્ય છતાં પ્રયત્ન કરવા છતાં વિપરીત માર્ગ મેં આચરણા કરી છે, મારી નિવૃત્તિ કર હે નાથ, અને એ પછી આવું શરણ તું મને આપ કે મારો આવો સ્વચ્છંદ નિવૃત્ત થાય, અપરમાર્થ બુદ્ધિ નિવૃત્ત થાય. એટલે કે છે એ 20 દોરામાં જેમાં પ્રથમ વાક્ય, હે પ્રભુ હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ, એ છે તે દોહરા તમને સ્મરણમાં હશે. કોને? મુનિ સાહેબ 5 વર્ષ પછી લખે છે. ઓલા તો રોજ કરે છે, રોજ કરે છે, કોઈને પ્રશ્ન નથી, પણ કે સ્મરણ હશે. તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે. આત્મિક ગુણો જાગશે, અનાવૃત થશે. ગુણાવૃત્તિનો હેતુ એટલે આત્મામાં અનંત ગુણો રહ્યા છે, પણ આવા ભાવથી પ્રભુની પ્રાર્થના કરશો, યાચના કરશો કે હે પ્રભુ હું કાંઈ જાણતો નથી, તું જ મને પ્રકાશ આપ, તું જ મને બોધ આપ. મેં તો બોધ પ્રવેશ થવાના યોગે પણ બોધ પ્રવેશ ન થાય એવો જ પ્રયત્ન કર્યો છે. સ્વીકાર ભાવ તો રહેતો જ નથી, કેમ કે મૂઢમતી છે. આ મૂઢમતીનું કારણ સ્વચ્છંદ છે, અને સ્વચ્છંદનું કારણ અહમ અંદર એટલો બધો પ્રજ્વલે છે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાત આગ્રહ કરીને બેઠી છે. પોતે જે જીવે છે અત્યારે એ આત્મા તરીકે નથી જીવતો, જે દેહ પર્યાય મળી છે, જે નામ છે, જે રૂપ છે, જે આકાર છે, એનું એટલું બધું સતત સ્મરણ છે કે એ જ મારું અસ્તિત્વ છે, એ જ મારી હસ્તી છે, આ એનો અહમ છે. એમાંથી એને જરાય પાતળો પડવા દેતો નથી, પણ એના રક્ષણ માટે પ્રયત્ન કરે છે. અહમનું સ્વરૂપ કેટલું સૂક્ષ્મ છે, સ્વચ્છંદનું સ્વરૂપ એથી પણ સૂક્ષ્મ થયું, એ પકડાતું નથી, અને એના કારણે આ સર્વસ્વ લૂંટાયા જેવો યોગ થયો છે. તો અહીંયા કહે છે કે ભાઈ સાવર્ણ લઈને વાળવા માંડો તો સમજો કે સ્વચ્છંદ ગયો. ક્યારે સાવર્ણો લઈને વાળવા માંડે? એનું હું પણ જરાય જાગૃત હોય, પોતાનું નામ, પોતાનું પદ, પોતાનું રૂપ, પોતાનો આકાર, પોતાનું શરીર, પોતાનું બહારનું વ્યક્તિત્વ, એના વિશે થોડી જાગૃતિ હોય તો એ સાવર્ણો લઈને વાળવા માંડે ખરો? બધામાંથી મુક્ત થાય ત્યારે એનો સ્વચ્છંદ જ્યારે જરાય ન રહે, કેમ કે સ્વચ્છંદને આધાર આપનાર પોતાનો અહમ ભાવ, દેહ ભાવ, દેખાતું પોતાનું રૂપ, વ્યક્તિત્વ, એ જરાય ન રહે ત્યારે એનો સ્વચ્છંદ ટળે. અહમ ટળે તો સ્વચ્છંદ ટળે. અહમ હશે ત્યાં સુધી સ્વચ્છંદ જશે નહીં, એક ક્યાં બીજા સ્વરૂપની અંદર એ દેખા દેશે. એટલે આ 20 દોહરામાં પણ કહ્યું, અહમ ભાવથી રહી તને. એક એક વાતની અંદર એને સમજવું પડે કે હા સાહેબ, હજુ તમારી સામે પ્રાર્થના કરું છું પણ હું હજી અહમ ભાવથી મુક્ત થયો નથી. એટલે પ્રાર્થના કોણ કરે છે? હું આત્મા તરીકે નહીં પણ આ પર્યાય તરીકે પ્રાર્થના કરું છું, દેહભાવની પર્યાયથી. એટલે કદાચ મારી પ્રાર્થના કરતી વખતે બે જણા આવ્યા અને મને ખબર પડી તો જોરથી બોલીશ. એ શું બતાવે છે? વ્યક્તિત્વ જાગૃત છે. આટલી બધી સૂક્ષ્મતા સાધકે જવું પડે. ચાલો અહીંયા તો કહે છે 9માં દોષના અંદર વાત કરે છે કે એને તત્વ અનુસરીને એ ચાલતો નથી. તત્વ વિચાર આ છે, અને એ તત્વ વિચાર ત્યારે જ પકડાય છે જ્યારે સ્વચ્છંદ ન હોય ત્યારે. તો દર્શન મોહને ટાળવા માટે સ્વચ્છંદ બાધક છે, સ્વચ્છંદ ટાળવો જોઈએ. 10મું
બીજાનું મન શંકાશીલ હોય, શંકાશીલ બને, એની શ્રદ્ધા તૂટી જાય, એનામાં સંદેહ ઉત્પન્ન થાય અને દુવિધામાં પડી જાય, એવી તત્વજ્ઞાન કે શાસ્ત્રની વાત કરવી તેને કહેવાય છે દર્શન મોહ. ઊંડાણથી વિચારો કે દર્શન મોહ કેટલા પ્રકારથી કામ કરે છે. તપ કર્યા વગર ચાલે એમ તપ કરતો હોય તેને કહે. ઊભો ઊભો સુકાઈ જશે પણ એમ મોક્ષ નહીં મળે. પરંતુ એમ નથી કહેતો કે ભગવાન મહાવીરે પણ 12.5 વર્ષ સુધી તપ કરેલ છે. કોની સાથે વાતચીત કરવી, કોની સાથે બેસવું અને સંગ કરવો તે જોખમ છે. માથામાં એવું બેસાડી દે કે સંદેહ ઉત્પન્ન થાય, તત્વ વિશે આપણને શંકા થાય. આત્મા આત્મા અને આત્મા પત્થર રગડી નાખે છે. આત્મા હોય તો દેખાય નહીં. પરદેશી રાજા કેશીકુમારને કહેતા હતા, ગુરુદેવ મેં આત્મા જોવા કેટલી બધી કોશિશ કરી, કાચની પેટીમાં એક માણસને પૂરી રાખ્યો અને મરી ગયો. હવે જો અંદર આત્મા હોય અને તે પેટીમાંથી બહાર નીકળે તો તેમાં તિરાડ તો પડે ને, માટે હું કહું છું આત્મા નથી. જેને મૃત્યુદંડની શિક્ષા થયેલી એવા ચોરના અમે ટુકડે ટુકડા કર્યા કે ક્યાંય આત્મા દેખાય છે, પણ આત્મા દેખાયો નહીં, માટે આત્મા નથી. અને બીજાને પણ કહેતો ફરે છે કે આત્મા નથી. પરદેશી તો ઠીક, પરંતુ ઇન્દ્રભૂતિ એટલે ગૌતમ સ્વામીજી ભગવાન મહાવીરના મુખ્ય ગણધર હતા, એમને પણ આત્મા માટે શંકા હતી. બીજાની વાત ક્યાં કરવી. ભગવાન મહાવીર મળ્યા અને ગાડી પાટા ઉપર આવી ગયો. દર્શન મોંથી મોં નીકળી ગયો, દર્શન રહ્યું. જ્યારે આપણામાંથી દર્શન નીકળી જાય છે અને મોં રહી જાય છે. ગુરુ મળે તો મોં જાય, દર્શન રહે. મોં બાકાત કરો, બાકી રહે તે દર્શન. દર્શન મોંની વ્યાખ્યા એમ થાય કે જે દર્શન સાથે મોં જોડાયો તે દર્શન મોં. સંદેહ થાય, શંકા થાય, બીજાની શ્રદ્ધા તોડવામાં આવે તેવું વર્ણન થાય તે દર્શન મોં.
બસ, શું વાત કરી. આનું દર્શન મોનું લક્ષણ છે. દસમું લક્ષણ શું છે?
શંકાશીલ બને, શ્રદ્ધા તૂટી જાય.
પરમાર્થના જેટલા જેટલા માર્ગ છે એ માર્ગ અજ્ઞાનીએ કીધા છે કે જ્ઞાનીએ કીધા છે? તો બધાય માર્ગ પરમાર્થને પ્રેરક છે અને પોષક છે. છતાંય બીજાને શંકામાં નાખી દે એવી એની સાથે વાત કરે તો એ દર્શનનો છે. એકાંત આગ્રહ થયો, કોઈ એક પદ્ધતિનો આગ્રહ થયો, કોઈ એક વાતનો આગ્રહ થયો અને સામાને કરતો હોય એને કરવા દેતો નથી. એને કદાચ માનો કે અહીંયા એ કહે છે કે તપ કરતો હોય તો કે તપ ન કરવું જોઈએ, તપથી શું વળશે, ઊભો ઊભું સુકાઈ જઈશ તો કંઈ નહીં થાય. આવી વાતો કરી. તું અધિકારી છો ઉપદેશ દેવાનો, તું ગુરુ છો, તું નથી. તું તો આવી વાત કરનારો વાતોડીયો છો. તો એને કરતો હોય કરવા દે, એને કોઈ સદગુરુ મળશે અને કદાચ એમ હશે તો એને તપમાંથી છોડાવી અને ધ્યાનમાં જોડશે, ભક્તિમાં જોડશે. પણ તું શું કામ કરસ? આ તારો દર્શનમાં છે. કેમ કે તને તું એક પ્રકારનું માને છે, એ માનવા માટે બધાય પ્રકારનો નિષેધ કરવાનો. અરે તારું કામ માને છે એ કરવા કરતાં જે નથી માનતો એનું નિષેધ કરવાનો અત્યારે પ્રયત્નો વધારે ચાલે છે. જે હોય એને કીધા કરે. શું વાંચવા જ કર્યા કરો છો? વાંચવાથી કંઈ નહીં મળે. શું આખો દી અસામાયિક કર્યા કરો છો? એનાથી કંઈ નહીં થાય. શું આખો દી પૂજા કર્યા કરો છો? એનાથી કંઈ નહીં થાય. એને આ કહેવામાં બહુ આનંદ આવે છે, બહુ મજા આવે છે. તો શેનાથી થાય? તો એ તું કર રે, એ નથી કરતો. એ જો એ કરે તો એ પોતે છૂટી જાય. પણ એના કરતાં એનો આગ્રહ જ આ બંધાયો છે. એક માર્ગ, એક ક્રિયા, એક પદ્ધતિ, એક સાધન એટલો બધો બંધાયો છે કે અન્યને બીજા માર્ગની અંદર શંકા થાય, સંદેહ થાય, એ ઢીલો પડે એવી વાત એ કીધા કરે. આ દર્શન મોહનું લક્ષણ છે. આપણામાંથી દર્શનમાં છે કે નહીં, તો કે આ તારો દર્શનમાં માર્ગ ખોટો નથી. ભગવાનના કહેલા એક એક માર્ગો જે છે એ પરમાત્માએ આપેલી બીજી સાધનાના માર્ગો છે. અનેકાંત આ ધર્મ છે એટલે અનેકાંત તે માર્ગ કીધા છે. બધાને બધા લાગુ ન પડે, પણ કોને કેનાથી કલ્યાણ થાય એ જીવનું ખરું કલ્યાણ શેમાં છે એ સદગુરુનો વિષય છે. તો અહીંયા આ દર્શનમોનું લક્ષણ છે. શું? તો પરમાત્માએ કહેલી સાધનાનો પણ નિષેધ કરે. સરસ વાત મૂકી કે એમ નથી કહેતો કે સારું થયું તું તપ કરસ ને, ભગવાન મહાવીરે પણ 12.5 વર્ષ તપ કર્યું હતું. 12.5 વર્ષમાં કેટલા ઉપવાસ, કેટલા છઠ, કેટલા માસ ખમણ. ભગવાને 349 વાર માત્ર આહાર લીધો હતો 12.5 વર્ષમાં. સારું તપ કર, ઉત્કૃષ્ટ તપ કર, તપથી કર્મ નિર્જરે છે. પણ એ કહેતો નથી, આવી વાત કરે છે. એટલે કહે છે કોની સાથે આ વાતચીત કરવી, કોની સાથે બેસવું, કોનો સંગ કરવો, આ જીવને એ પણ કંઈ ખબર પડતી નથી. આવા લોકો, દર્શન મોહવાળા લોકો સાથે બેસવું એ પણ મોટો જોખમ છે. કારણ કે એ માથામાં એવું બેસાડી દે, એવું બેસાડે કે જેથી કરીને તત્વને વિશે શંકા થાય, ઓલો કરતો હોય એનાથી છૂટી જાય, એ શું લાભ થયો. અને એને ઓલાને આ મેળા, એ ગુરુનાથ મેળો, આ જે કેનારો મેળો એ ગુરુનાથ મેળો, દર્શન મોહવાળો મેળો છે. હવે આવા દર્શન મોહવાળાની વાત સાંભળી અને કોઈ પોતાની સાધના છોડી દે તો શું દશા થાય. તો અથવા નિશ્ચય નહીં ગ્રહે, માત્ર શબ્દની માય લોપે સદવ્યવહારને, સાધન રહિત થાય જ્ઞાન દશા પામે નહીં, સાધન દશા ન થાય પામે તેનો સંગ જે તે બુડે. આવા દર્શન મોહીઓનો સંગ જે પામે એ પોતે પણ ભવસાગરમાં બુડે. કેટલી વાત કૃપાળુ દેવે કેટલી સાવધાનીપૂર્વક, સતર્કતાપૂર્વક મૂકી છે એક એક ગાથાની અંદર, એના સંદર્ભ પકડવા પડે. અને પકડાય ત્યારે કેટલો આનંદ આવે કે વાહ પ્રભુ વાહ, કેટલી કેટલી આપણા મનની સૂક્ષ્મ વાતો, આપણી સૂક્ષ્મ નબળાઈઓ ભૂલો આ પ્રભુએ ગાથાની અંદર એવી સરસ રીતે મૂકી દીધી છે. ક્યાંય આપણને આઘા પાછા થવા દીધા નથી. એટલે અહીંયા કહે છે કે આવા ચર્ચા કેશી કુમારે કરી, આત્મા ક્યાંય મળતો નથી, દેખાતો નથી, પણ રૂપી હોય તો દેખાય ને. પેલાના કટકા કરી નાખાતો હોય ક્યાંય આત્મા દેખાતો નથી, ક્યાંય નહીં. એટલે કહે છે કે આ તો ક્યાંય આત્મા દેખાતો નથી, આની શંકા થાય. ભગવાનની પાસે આવનાર ઇન્દ્રભૂતિને પણ શંકા થાય. આવા જબરજસ્ત જ્ઞાની પુરુષને પણ જીવ વિશેની શંકા રહી ગઈ હતી. પણ એનો જ્યારે મોહ તૂટે, એના પાંડિત્યનો મોહ તૂટ્યો, ભગવાન પાસે આવીને એને સમ્યક નેત્ર આપ્યા કે આ વાંચન તમે જે કરો છો એનું અર્થઘટન શું થાય. એ જ્યારે એને સમજાયું ત્યારે એને જીવ શબ્દ ખ્યાલમાં આવ્યો કે હે ગૌતમ, તું એમ કહેશ કે જીવ છે કે કેમ એ મનમાં શંકા છે, તો આપણા યજમાનને તમે યજ્ઞ યાગાદી કર્મકાંડ કરાવો છો અને એની અંદર એને આશ્વાસન આપો છો કે આ બધી ક્રિયાકાંડ અને યજ્ઞ યાગાદી કરવાથી પરલોકમાં પુણ્ય મળશે, તો પરલોક કોનો, પુણ્ય કોને મળે? યજ્ઞ યાગાદી કરનાર કોણ અને પુણ્યનો ભોગવનાર કોણ? એ પોતે જ છે તો થયું કે નહીં? તો એ જીવ છે, જીવ છે તો તો પુનર્ભવ છે, પરલોક છે, જીવને છે. મેં તો આ ક્રિયા અહીંયા કરી અને એનું આયુષ્ય પૂરું થયું તો એ તો રહી ગયો. તો આવી ક્રિયા કોઈ કરશે ખરા? એ જીવની વાતને એને એવી આખી રીતે તર્કસંગત કરીને વેદમાં શા માટે કીધી છે કે લોક પરલોક સુધરે, ગતિ સુધરે. આ બધી વસ્તુના રહસ્યો ગૌતમના લક્ષમાં ભગવાને મૂક્યા અને જીવની નિત્યતા મૂકી દીધી. આ બધા અનિત્ય છે, જીવની નિત્યતા છે. એટલે સરસ શબ્દ મૂક્યો છે કે ગુરુ મળે તો મોહ જાય. અને હવે તમે કહેતા તે વ્યાખ્યા આપી દીધી કે જે દર્શન સાથે મોહ જોડાય તે દર્શન મોહ. છેલ્લી વાત,
આત્માનો સ્વીકાર કરવા છતાં મૃત્યુનો ભય લાગતો હોય તો દર્શન મોહ છે. આનંદ ગંજીએ બહુ મસ્તી અને મોજમાં ગાયું કે અબ હમ અમર ભયે ન મરેંગે. એમણે ઉદ્ઘોષણા કરી કે અમે અમર થયા છીએ, હવે મરવાના નથી. એવું શું બન્યું કે તમે આટલા આનંદથી આ વાત કહો છો? યા કારણ મિથ્યાત્વ દેવો તજ, દર્શનમાં જશે એટલે તમને ખબર પડશે. એમ ન પૂછજો કે દર્શનમાં ગયો તે કેમ ખબર પડે. આ લક્ષણો બતાવ્યા, એ અંદરમાં ન દેખાય તો સમજો કે દર્શન મોહ ગયો. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધ છે. બોધ શબ્દ બરાબર છે. કેમ? દર્શન મોહને દૂર કરવા શાસ્ત્રજ્ઞાન પૂરતું નથી. શાસ્ત્રજ્ઞાન તે જ્ઞાન છે, પરંતુ બોધમાં ઘટના છે. મિથ્યાત્વ જાય, પરિણીતિ બદલાય અને સાથે અમલમાં આવે અને અંદરમાં ઘટના પણ ઘટે માટે બોધ શબ્દ વાપર્યો. બોધમાં બે છે, જ્ઞાન પણ છે અને પ્રેક્ટિકલ પણ છે, અનુભવ છે. જ્ઞાનમાં માત્ર સિદ્ધાંત છે, પ્રેક્ટિકલ નહીં. પ્રેક્ટિકલ વગરનું જ્ઞાન તે શબ્દ જ્ઞાન અને પ્રેક્ટિકલ સહિત જ્ઞાન તે બોધ.
પછી આપો વાંચો, તમે વાંચ્યું છે ને ઝાલા, હવે તમે પાછળ દેસાઈ વાંચો.
દર્શન મો શાસ્ત્ર માત્ર શાસ્ત્ર જ્ઞાનથી દૂર નહીં થાય. શાસ્ત્રો વાંચજો, ના નથી કહેતા. તમને કંઈ પણ વાત કરવી તેમાં જોખમ છે. તમે શું અર્થ કરશો તે ખબર નથી. જેમણે દર્શન મોહણી વિપરીત માન્યતાઓ ટાળી દીધી છે તેણે બહુ મોટું કામ કર્યું છે. સંસાર છોડી દીક્ષા લીધી તેના કરતાંય મોટું કામ. વિપરીત માન્યતાઓ ટાળી અને મોક્ષ માર્ગમાં જે વર્તે છે એવા સદગુરુને પ્રાપ્ત કરી એમના અનુભવના આધારે ઉપદેશ પ્રાપ્ત કરી સાંભળતા વિચારતા પરિણમતા જીવને પોતાની ભૂલ સમજાય અને સદગુરુ પ્રત્યે અપૂર્વ પ્રેમ ભક્તિ જાગે ત્યારે તેને સ્વરૂપની ઝાંખી થાય. આવી સ્વરૂપની ઝાંખી થાય એટલે રાગ દ્વેષ ઓછા થવા માંડે. આને કહેવાય દર્શન મોહ ગયો. દર્શન મોહ વતીત થઈ ઉપજ્યો બોધ જે, કંઈ સ્પષ્ટ થયું? દર્શન મોહ કેવું કામ કરે છે? જેમ વરસાદ ખૂબ પડે પછી પાણી ઓસરવા માંડે તેમ દર્શન મોહ જાય એટલે રાગ દ્વેષ ઓસરવા માંડે. પરંતુ ત્યાં એક બીજું પરિબળ કામ કરે છે, તે છે ચારિત્ર મોહ.
બસ, દર્શન મોહનો વાર્તાલાપ અહીં પૂરો થાય છે. આ છેલ્લે આપણને કહ્યું દર્શન મોહમાં છેલ્લે શું આવ્યું? છેલ્લી વાતમાં મૃત્યુનો ભય નીકળી ગયો. આનંદ ગંજીએ જ્યારે ગાયું દર્શન મો ગયો તો હવે અમે મરવાના નથી. શું કામ? મિથ્યાત્વ છોડી દીધું. યા કારણ મિથ્યાત્વ દિયો તજ, ક્યું કર દેહ ધરેંગે, હવે દેહ કેમ ધારણ કરશો? એટલી બધી વાત કરી મહત્વની કે જેણે દીક્ષા લીધી એ તો ઘણું સુંદર કામ છે, પણ જેણે પોતાની વિપરીત માન્યતા છોડી એની દીક્ષા લીધી એના કરતાં પણ ઉત્કૃષ્ટ કામ કર્યું છે. જેનો દર્શન મો ગયો એને બોધ થશે. દીક્ષા લઈએ તો બોધ થાય અથવા ન પણ થાય, થવા માટેની યોગ્યતા ભૂમિકા કરી પણ થાય જ એવું નહીં. પણ અહીંયા તો દર્શન મો ગયો તો બોધ થાય જ. દર્શન મો વ્યતીત થઈ ઉપજ્યો બોધ. જે એ બોધ શબ્દ કીધો છે કે માત્ર ઉપદેશ નહીં, બોધમાં બે પ્રકાર છે, એક તો જ્ઞાન પણ છે અને બીજો અનુભવ છે. જ્ઞાનની સાથે જ્ઞાનની અનુભૂતિ. અને કયો બોધ થયો? જે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જ. દેહ ભિન્ન કેવલ છે, દેહથી ભિન્ન ચૈતન્ય. બસ આપણો વાંધો આ છે, ચૈતન્યનું આપણે ખૂબ જાણીએ છીએ પણ દેહથી ભિન્ન એ વાત હજી બેસતી નથી, અનુભવમાં આવતી નથી. આત્મા છું હું એ બોલશે પણ હું દેહ નથી એમ તો કે ખ્યાલ આવે છે. સારું, મહારાજ સાહેબનો આપણને લાભ. હવે આપણે તો એવું છે કે સૌથી વધારે ઉપકાર આપણને તો સ્વાધ્યાય વર્તુળવાળાને મહારાજ સાહેબનો છે. આપણે આ ત્રીજા ભાગમાં પહોંચી ગયા, 100 ગાથાઓ પૂરી થઈ ગઈ. આપણે વિચાર કરીએ કે કેવી સમજણની ભૂમિકા આપણને એ પુરુષના નિમિત્તે કૃપાળુદેવની આત્મસિદ્ધિના શાસ્ત્રથી આ મળી છે. કેવી વિચારણા, કેવું વિવરણ, કેવું વિવેચન, અને આપણને કેટલા નવા નવા વિચારણાના દૃષ્ટિકોણ મળ્યા છે. એટલે અહીંયા એ કે જો ઉપજ્યો બોધ, આમાં આપણે અત્યાર સુધી આત્મા આત્મા બાંધો પણ હું શરીર નથી એ કહેવાની ક્ષમતા, એટલી તાકાત, હું આત્મા છું એમ કહીએ, બહુ મુશ્કેલી છે. કેમ કે હું શરીર નથી એટલું જોરથી કહીએ તો ઘણા રાગદ્વેષ ટળી જાય, ઘણી ઈચ્છાઓ ટળી જાય, પછી તો વિકલ્પો પણ ટળી જાય અને મૃત્યુનો ભય તો રહે જ નહીં. પૂર આવે, પાણી ઓસરવા માંડે, એમ કે છે દર્શન મો આ જ્ઞાનનું આવું પૂર આવે, રાગદ્વેષ ઓસરવા માંડે, ઓસરી જવા જોઈએ. બસ આ થાય તો એ દર્શનમાં વ્યતીત થશે. દર્શનમાં વ્યતીત થવાનો મોટામાં મોટો લાભ એને બોધનો થશે. 12 ભાવનામાં એક ભાવના કીધી છે બોધિ દુર્લભ. બધું મળશે, હજી મનુષ્ય દેહ પણ મળશે પણ બોધિ બહુ દુર્લભ છે. મનુષ્ય દેહ મળ્યા પછી પણ આ જીવને બોધિ પ્રાપ્ત થવી બહુ દુર્લભ છે, બહુ દુષ્કર છે. આવો યોગ, જ્ઞાનનો યોગ, જ્ઞાની પુરુષનો યોગ અને એનું પરિણમન થાય આપણા આત્મામાં. ઉપદેશ દેનારા તો ઘણા મળશે પણ એ ઉપદેશનું આપણા જીવનમાં પરિણતિ થાય એને બોધ કહેવાય. પરિણતિ એટલે જે બોધ આપણા હૃદયના ભાવોને સ્પર્શે અને ભાવોની મલિનતા દૂર કરે, આપણા ભાવોની મલિનતાને દૂર કરે. જે પહેલાં કહ્યું ને કે શુદ્ધ ભાવ મુજમાં, આપણે અત્યારે અશુદ્ધ ભાવથી ભરેલા છીએ. કદાચ ક્યારેક શુભ ક્યારેક અશુભ એ ચાલ્યા કરશે, શુભ અશુભનો દ્વંદ્વ ચાલશે પણ છે બધું અશુદ્ધ. બહારની અપેક્ષા જ છે, પરની અપેક્ષા જ છે. તો પહેલી વાત છે કે શુદ્ધ ભાવ મુજમાં નથી. આવો શુદ્ધ ભાવ જીવની અંદર આ બોધની પરિણતિ થાય, જ્ઞાની પુરુષના શબ્દો સ્પર્શે આપણી ભાવધારાને, ત્યારથી આ એક પરિવર્તન જબરજસ્ત શરૂ થાય. એ દર્શનમાં જવાનું મોટામાં મોટું ફળ છે. એટલે આ લક્ષણો કીધા એના ઉપરથી દર્શનમાં એ લક્ષણોનો વિચાર કરીએ તો દર્શનમાં ટાળવાનો પ્રયત્ન આપણે કરી શકીએ. કેમ કે આપણે આપણા દોષને ઓળખી શકીએ, ઓળખીએ અને હેતુ જો શુદ્ધ હોય તો આપણે ટાળીએ. માટે કાગળની અંદર દસે દસ લખી નાખવાના, જ્યાં સુધી બરોબર બેસે નહીં ત્યાં સુધી રોજ દિવસમાં એક બે વાર જોઈ લેવાના કે દર્શન મોહના લક્ષણો, દર્શન મોહના લક્ષણો. બસ એ જે કીધા છે આપણી પાસે એના દસમાંથી કેટલા રહ્યા છે અને કેટલા છે, કેટલા ઓછા થયા છે આ જોતા રહેવાનું. હે બસ, કેટલા ઉમેરાણા કેટલા ઓછા થયા જોતા રહેવાનું. અત્યારે આપણો સમય થયો છે, એક પેરેગ્રાફ ચારિત્ર મોહનો છે, બહુ ઓછું છે, પણ કાલ શનિવારે આપણે પૂરું કરીશું અને પછી આગળનો છે ને કસાઈ નાશનો ઉપાયનું પ્રકરણ છે એ શરૂ કરીશું.